நமோரியண்டானம் நமோ சித்தானம் நமோ ஆரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயசவசாஹுனம் ஸ்ரீ தினசாசன குரு நமோ நானாவித சுககார் ஆத்மஹித உபதேசதே கரே மங்களாசான் சுஹேஜின மே ஆத்மானுசாசன ஜாதி துக்க ஹாரி சுக காரி சாச்சி சாசனா ஜாக்கி குண பத்ர கர்த்தா குண பத்ர ஜாக்கோ ஜானி பத்ர குணதாரி பவ்ய கரத உபாசனா ஐசே சாரே சாஸ்திர கோ பிரகாஷே அர்த்த ஜீவனி கோ பலே உபகார நாசே மித்யா ப்ரம வாசனா தாதே தேச பாஷா கரி அர்த்த கோ பிரகாஷ கரோ ஜாதே மந்த புத்தி ஹூகே ஹோத அர்த்த பாசனா ஜாதே மந்த புத்தி ஹூகே ஹோத அர்த்த பாசனா ஜோ லக்ஷ்மி கே நிலய ரூப உன அவிநாசீ பிரபு கோ உதார் கிரந்த ரச்சு ஆத்மானுசாசன் பவ்ய ஜனோ கோ ஹே சிவகார் ஹே ஆத்மன் தூ துக்க சே டர்தா அரு சுக கீ வாஞ்சா கர்தா இசிலியே மே துக்க ஹாரி அரு சுக காரி ரச்சனா கர்தா மதுர விகாசி உபதேசாமிருத யதி கடு விகாசித ஹோ கடு ஔஷதி கிராஹக ரோகி பன கிஞ்சித் தூ பய பீத ந ஹோ.
குணபத்ர ஆச்சாரிய தேவ் த்வாரா ரசித் ஆத்மானுசாசன் கிரந்த் விராஜமான் ஹோ. આપણી ચર્ચા લાસ્ટ ટાઈમ ના સ્વાધ્યાયમાં 25 નંબર ની જે ગાથા છે એ ગાથા ઉપર આપણે ચર્ચા કરી હતી. 25 નંબર ની ગાથામાં વિષય સુખ ભોગતે હોય ભી ધર્મોપાદન સંભવ હે એ વાત બહુ જ સરસ રીતે આવી હતી કે વિષય સુખ ભોગતે હોય એટલે કે આપણે સંસારમાં જે પૂર્વકૃત કર્મના ઉદયજન્ય જે આપણને બહારમાં બધી સામગ્રી મળે છે ને, તો એ બધી સામગ્રી મળે છે એની વચ્ચે આપણે છે એને ભોગવવાનો આપણને ભાવ પણ આવે છે. કારણ કે આપણે હમણાં એ ભૂમિકામાં છે, આપણે હમણાં એ ગ્રસ્ત દશામાં છે, આપણું હમણાં ગુણસ્થાન એ પ્રમાણેનું છે, તો ભોજન આદિ કરવાનો ભાવ, કમાવાનો ભાવ ખ્યાલ આવે છે, પરિવાર આદિ સંબંધીના વિકલ્પો. અહીંયા એટલી સરસ વાત કરે છે કે આ પ્રમાણે વિષય સુખોની વચ્ચે રહેવા છતાં પણ ધર્મોપાર્જન સંભવ હે, એટલે કે તું ધર્મ કરી શકવામાં સમર્થ છે, સંભવ છે. એ રીતની આપણે લાસ્ટ ટાઈમ આના ઉપર ઘણી ચર્ચા એક કલાક સ્વાધ્યાયના માધ્યમથી કરેલી હતી. હવે આનાથી રિલેટેડ જ આગળ બે ગાથા છે અને એના પછી એટલે કે 26 આપણે લાસ્ટ ટાઈમ 25 કહી હતી, 26 અને 27 નંબરની ગાથા આ સંબંધીની છે. બહુ સરસ ગાથા છે બે, આપણે એ ગાથાનો સ્વાધ્યાય કરશું. એના પછી આખો વિષય બદલાય છે. 28 નંબરની ગાથાથી આખો વિષય ચેન્જ થાય છે. તો 27 નંબરની ગાથા સુધી જે આખો વિષય આવ્યો છે એ છેલ્લી બે ગાથા આપણી બાકી છે. હવે અહીંયા કહે છે જો એનાથી રિલેટેડ જે ગાથા છે 26 નંબરની એની લિંક આપણે જોઈએ 25 થી રિલેટેડ 26. તો અહીંયા વાત કહી ને કે વિષય સુખ ભોગતે હોય ધર્મોપાર્જન સંભવ હે, તો હવે પ્રશ્ન પૂછે છે કે ધર્મ કા ફલ ક્યાં છે. અમને કોઈ ફળની પ્રાપ્તિ, કારણ કે આપણને હંમેશા આપણી દ્રષ્ટિ ક્યાં હોય, ફળ ઉપર હોય ને, ફાયદો કહીએ, પ્રોફિટ કહીએ, ફળ કહીએ, કોઈ લાભ લાભ કહીએ ને, તો ભાઈ ધર્મ કરીએ બરાબર છે, પરંતુ એનું ફળ શું? કઈ ફળની પ્રાપ્તિ થશે કે નહીં, એ ઉપલબ્ધિ થશે કે નહીં, એ લાભ થશે કે નહીં. એટલી સરસ ગાથા 26 નંબરની છે. આપણે પોઈન્ટ વાઇઝ એની ચર્ચા કરશું, એક ચાર્ટ બનાવવાની પણ કોશિશ કરશું અને આપણે આની ચર્ચા કરીએ. જો ધર્મ કા ફળ 26 નંબરની ગાથા, આત્માનું શાસન ગ્રંથ વિરાજમાન છે, ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત અને પંડિત તોડલમલજી દ્વારા આની ટીકા થઈ છે. ટીકાકાર કોણ છે? પંડિત તોડલમલ. અને મૂળ ગ્રંથની રચના કોણે કરી છે? ગુણભદ્ર આચાર્ય દેવ. અને નામ શું છે? આત્માનું શાસન. બરાબર. હવે જો 26 નંબરની ગાથા છે, ધર્મ કા ફળ. જીવો કે ચિત્ત મેં ધર્મ હોને પર ક્યા ફળ હોતા હૈ ઓર ન હોને પર ક્યા ફળ હોતા હૈ, ઇસ પ્રશ્ન કા ઉત્તર આગામી છંદ મેં કહેતે હૈ. ધર્મ કરવાથી શું ફળની પ્રાપ્તિ થશે? બે પોઈન્ટ ઉઠાનિકા જે છે એમાં બે પોઈન્ટ. ધર્મ કરવાથી શું ફળની પ્રાપ્તિ થશે અને નહીં કરો તો શું ફળની પ્રાપ્તિ થશે? એટલે કરવાથી શું લાભ થશે અને નહીં કરો તો શું નુકસાન છે? પોઈન્ટ પકડાયા? કરવાથી શું લાભ અને નહીં કરો તો શું નુકસાન? ધર્મથી વંચિત થઈ જશે. અને સ્પેશિયલી જ્યારે ધર્મ કરવાનો અવસર પ્રાપ્ત થયો હોય જે ભાવમાં, એ ભાવમાં અગર ધર્મ કરવાથી વંચિત રહી જાઓ તો વધારે પાપનો બંધ થાય કે નહીં? બોલો. એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ, નિબોધના જીવ, જે 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય આદિ જે જીવો છે, તો ધર્મ કરવાથી સંપૂર્ણપણે અસમર્થ છે. અસંગની છે, મન જ નથી, વિચારવાની સામર્થ્ય જ નથી, એ પ્રકારનો સંયોગક્ષમ નથી, એ પ્રકારનો બહારનો સંયોગ નથી. પણ જે જીવને બાહ્યનો બધો સંયોગ પ્રાપ્ત છે, મનુષ્ય ભાવ, આપણી વાત કરીએ મનુષ્ય ભાવ છે, એમાં પણ જૈન કુળ મળ્યો છે, એમાં પણ સાચા ઉત્તર આપણે દુર્લભતા જોઈએ તો ખ્યાલ આવે. દુર્લભતા માટે મારી પાસે 4 પંક્તિ છે 12 ભાવનાની. સુમિતભાઈ બહુ સરસ છે. જો નર દેહ ઉત્તમ દેશ પૂરણ, ગણજો તમે મનમાં કેટલી વસ્તુ આપણને ઉત્તર ઉત્તર દુર્લભ પ્રાપ્ત થઈ છે. 12 ભાવના છે ને, 12 ભાવના એની પંક્તિ છે, બોધિ દુર્લભ ભાવનાની પંક્તિ છે. કયા પોઈન્ટથી આ વાત આવી કે ધર્મ કરવાથી શું લાભ થાય અને નહીં કરવાથી શું નુકસાન થાય? બરાબર છે. અને એમાં પણ આપણે શું વાત કીધી કે જેની પાસે અવસર છે, તક છે, ઓપોર્ચ્યુનિટી છે અને નહીં કરો તો સમજી લઈએ કે અનંતકાળ સુધી પછી આવો અવસર પ્રાપ્ત નહીં થાય. ઓફકોર્સ, કારણ કે ઓપોર્ચ્યુનિટી મળી અને આપણે એનો સદુપયોગ ન કર્યો તો કુદરત, કહો કે કર્મના ઉદય કહો, એને છીનવી લે. જે કર્મના ઉદયે પ્રદાન કર્યું એ જ કર્મનો ઉદય છીનવી લે. બરાબર. નરદેહ ઉત્તમ દેશ પૂરણ આયુ શુભ આજીવિકા, ઈજી છે હિન્દી? ઈજી છે. નરદેહ ઉત્તમ દેશ, હવે ક્યાંય અનાર્યખંડમાં, મેઘખંડમાં ઉત્પન્ન થયા હોત તો બોલો, કોઈ એવી કન્ટ્રીમાં ઉત્પન્ન થયા હોત કે જ્યાં આ વાત તો જાણે દૂર દૂર સુધી ક્યાંય હોય જ નહીં, તો બોલો ખ્યાલ આવે છે? નર દેહ ઉત્તમ દેહ પૂરણ આયુ, બોલો કેટલા? 50-60 વર્ષ ના થઈ ગયા હતો ને બધા, તો બોલો વિચાર કરો પૂરણ આયુ. ને તો કેટલા જીવો ઘરમાં આવીને ગુજરી જાય, 2-5 વર્ષમાં ગુજરી જાય, તમે વિચાર કરો પૂરણ આયુ. નર દેહ ઉત્તમ દેહ પૂરણ આયુ શુભ આજીવિકા, બોલો આપણને કરવી પડે છે આજીવિકા સંબંધી કોઈ ચિંતા? વિચાર કરો એટલે ઉત્તરો ઉત્તર કેટલો પુણ્યનો ઉદય છે. દુર્વાસ નાહી મંદતા પરિવાર કી અનુકૂળતા, છે કે નહીં? એકબીજાને પરિવારમાં પણ કેટલો સમ, દુર્વાસ નાહી મંદતા, એટલી બધી તીવ્ર કટાઈ, ઈચ્છાઓ, આકાંક્ષા, લોભ, ચલાવે તૃષ્ણા, એની પણ મંદતા છે. ક્યારેક તો અહીંયા આવીને બેસો છો, સાંભળો, આ તો આખો પરિવાર સવારના અભિષેકમાં, તમે બધા કેટલા સવારના અભિષેકથી આવી જાઓ છો ને, એક વિચાર કરો કે કેટલી દુર્વાસનાની મંદતા હશે. એક એક વસ્તુ સમજાય છે બાપુજી? એક એક વસ્તુ કેટલી ઉત્તર ઉત્તર દુર્લભ આપણને મળ્યું છે અને એમાં આપણે ધર્મથી વંચિત રહી જઈએ. ધર્મ કરવાથી ને ધર્મના સંસ્કાર અંદરમાં આપણે સિંચન કરવાથી વંચિત રહી જઈએ તો કહે છે કે ખૂબ ભારે નુકસાન ભોગવવું પડશે. उसरस नर देह उत्तम देश पूर आय शुभ आजीविका दुर्वासना की मंदता परिवार की अनुकूलता सत सज्जनों की संगति सद धर्म की आराधना है उत्तरोत्तर महादुर्लभ आसना की साधना उत्तरोत्तर महादुर्लभ समझाई ना बेन बजा कोई समझाया कितना नर देह उत्तम देश पूरण आयु शुभ आजीविका दुर्वासना की मंदता परिवार की अनुकूलता सत सज्जनों की बोलो आवा पुरुष महापुरुष तीर्थंकर पात्र की आएगा तीर्थंकर कहने मोक्ष जवाहरा सत सज्जनों की संगति सत धर्म की आराधना इतनी अनुकूलता के पास मिलिया मन चलाए बारमा इतनी बड़ी उत्तर उत्तर महादुर्लभ आत्मा की साथ चलो आज तो बात अपने उत्थानिका की लीधी कि धर्म करवा की क्या लाभ होता है करने से क्या फल प्राप्त होता है नहीं करने से क्या फल प्राप्त नहीं कर तो अपन कोई फल प्राप्त करते कर तो अपन कोई फल प्राप्त करते तो ए रीते अपने 26 नंबर की गाथा लीए थे जो 26 नंबर की गाथा ना अपने हिंदी पद्यानुवाद पहला गाइए देखो जिसके मन में रहता भले प्रकार धर्म का देखो जिस गाथा उपस्थित छाला सुहावानु विषय देखो जिसके मन में रहता भले प्रकार धर्म का वास धर्मनो वास धर्मना भाव धर्मनी भावना धर्म करवानी जिज्ञासा समझवानी उत्कंठा आ प्रकार जेने अंदर की भावना छे देखो जिसके मन में रहता बड़े प्रकार धर्म का वास अपने प्राण हरण करने वाले का भी न करे वह घात बोलो सु समझाई नियति बे नमा अपने प्राण हरण करने वाले का भी न करे वह घात बहुविधि मार बांध बहुविधि मार करे वैर तो न धरे घर ते निकारे तन विदारे बैर तो न गाथा वहाँ धरे उत्तम क्षमा धर्म की पूजा नो छंद छे क्या लागे छे क्योंकि के आवा धर्म ना जेने अंदर मा भाव छे धर्म की ऊर्ध्वता छे तत्व की समझण छे वेद विज्ञान की प्रधानता छे एवा जीव नी सामे आओ आतो एक्सट्रीम एक्सट्रीम थई गयो ने के कोई घात करवा आवे पोतानो तो पण एने सामे एनो घात करवानो भाव थतो ख्याल आयो छे तो हवे आपणे तो एनी नीचे समझो कि कोई केवा नाना नाना उदय आवी जाय के कोई प्रतिकूलता आवी जाय के कोई असाता नो उदय आवी जाय कोई अपमान ना प्रसंग बने अपयश ना प्रसंगो बने तो पण सामे एने ए जीव प्रत्ये कोई पण प्रकार नो दुर्भाव कहो दुष्ट भाव कहो क्रोध आदि वैर आदि नो भाव एने प्रगट थतो नथी केम कारण के एना चित्त मा एना मन मा एना भाव मा एनी श्रद्धा मा एना ज्ञान एना विचार मा एना थिंकिंग मा धर्म वास करो ख्याल आए थे जेना चित्त मा धर्म छे एना घर मा धर्म छे एना परिवार मा धर्म छे एनी सोच मा धर्म छे एनी क्रिया मा धर्म छे एना आचरण मा धर्म छे एनी श्रद्धा मा धर्म छे हवे उत्कृष्ट उदाहरण कोण छे उत्तर विजेता आपणा केटलाय मुनिराज ख्याल आए थे एनी वाले पण बहु सरस पंक्ति छे मोक्ष मार्ग पर अंतिम क्षण तक चलना जिसको इष्ट है अंतिम क्षण तक चलाए कि गम्मे ते वो उपसर्ग थतो रहे निश्चय मारी पास आखू लखेलु केटला केटला जीवो उपसर्ग विजेता धर्म ना आधारे स्वरूप ना आश्रय समझाय के पोता में लीन थई ने उपसर्ग ना विजेता परिचय ना विजेता बने मोक्ष मार्ग पर अंतिम क्षण तक चलना जिसको इष्ट है जिन्हें न चुत कर सकता पथ से कोई विघ्न अनिष्ट है कोई विघ्न कोई अनिष्टकारक पदार्थ हो कोई उपकर के प्रकार की है उपकर्ग मुनि राजो पर के प्रकार की थाय स्वामी मैंने क्या लगे उपकर्ग के प्रकार था उपसर्ग मुनि राजू पर उपसर्ग कितना प्रकार है कितना प्रकार की था કેલા ત્રણ એવું કોઈ પૂછી શકો ને આપણે થોડાક જણ છે તો ઉપસર્ગ જે થાય એ કેવા પ્રકારે થાય ચાર પ્રકારે થાય બાપુજી ચાર પ્રકારે કયા ચાર પ્રકાર દેવકૃત ખ્યાલ આવી ગયો ને દેવકૃત ઉપસર્ગ દેવો આવીને ઉપસર્ગ કરે કમત નો જીવ અંતિમ ભાવ જયારે પાર્શ્વનાથ ભગવાન તીર્થંકર થઈને મોક્ષે જવાના હતા મુનિ અવસ્થામાં હતા કમત નો જીવ સંવર નામનો દેવ હતો જેને કેટલા 7-8 દિવસ સુધી પથ્થરની વર્ષા કરી તો હવે બોલો આ લાઈન લાગુ પડે છે મોક્ષ માર્ગ પર અંતિમ ક્ષણ અંતિમ ક્ષણ એટલે આયુ પૂર્ણ થાય ત્યાં સુધી અરે વાહ બહુ સરસ અંતિમ ક્ષણ એટલે કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ લઈને ઉભા ન થાય ત્યાં સુધી ફાઇટ કરે છે લડાઈ ચાલે છે યુદ્ધ ચાલે છે મહાયોદ્ધા છે ખ્યાલ આવે છે બરાબર છે તો એક તો દેવકૃત પછી બોલો 4 થી ઉત્તર મનુષ્યકૃત મનુષ્યકૃત ઉપકરણ નું કોઈ ઉદાહરણ મનુષ્યકૃત ઉપકરણ નું કોઈ ઉદાહરણ યાદ આવે છે ખ્યાલ આવે છે યશોધર મુનિ રાજ ઉપર સૈનિક રાજા મનુષ્યકૃત ઉપકરણ કહ્યું ને સૈનિક રાજા એ મરેલો સર્ક ને યાદ રાખજો નેક્સ્ટ ટાઈમ પૂછીશ તમને એક ઉદાહરણ એક એક ઉપકરણ કરતા ના એક એક ઉદાહરણ યાદ રાખજો તો આપણને ખ્યાલ આવે કે કેવી દ્રઢતા મુનિ રાજે રાખી અને ધર્મ ની ભાવના ધર્મ નો આ ધર્મી નો આશ્રય કરીને અંતિમ ક્ષણ તક ચલના જીવકો ઇષ્ટ હૈ ડગ્યા નહીં કોઈ ડગાવી શક્યું નહીં કોઈ પદથી વિચલિત મુનિરાજ ને કરી શકવામાં સમર્થ બન્યું નહીં દે ટ્રાઈડ ધેર બેસ્ટ અને અહીંયા પણ કઈ બેસ્ટ કાર્ય ચાલી રહ્યું હતું જે ભેદ વિજ્ઞાન ની પૂર્ણતા કરી કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ કરી સિદ્ધત્વ ની પ્રાપ્તિ કરીને સીધા લય માં વિરાજમાન થઈ ગયા બરાબર તો મનુષ્ય કૃત દેવ કૃત પીરિયન્સ કૃત ઉપસર્ગ પીરિયન્સ કૃત ઉપસર્ગ સુકૌશલ મુનિરાજ સુકુમાર મુનિરાજ 3 દિવસ સુધી ઉંચાની અડધું શરીર ખાઈ જાય છે ખ્યાલ છે અચ્છા કોઈ આ તો મુનિરાજ ની વાત છે પછી અનંગ સરા ની વાત આવે છે અજગર અડધું શરીર ખાઈ જાય ચક્રવર્તી ની પુત્રી બોલો કેટલા વર્ષ 3000 વર્ષ સુધી જંગલ માં રહી ચક્રવર્તી ની પુત્રી ને પણ કેવા ઉદય આવે છે ચક્રવર્તી ને પણ કેવા ઉદય આવે બોલો અપહરણ કરીને લઈ ગયો અને પછી કેટલું બધું થયું ને પછી છેલ્લે જંગલમાં છું 3000 વર્ષ મને કે 3 દિવસ રહી શકો જંગલમાં કલ્પના કરી શકો બોલે અરે જંગલ તો છોડો ઘરમાં 3 દિવસ પૂરી રાખો બોલો સુમિતભાઈ તમને રહી શકો બોલો અને 3000 અને છેલ્લે અભયદાન આપે છે નિપુણભાઈ સમજાય છે નિપુણભાઈ અભયદાન આપે છે ચક્રવર્તી તીર ચલાવે છે અજગર ને મારવા માટે અને અનંત સરા કહે છે કે મેં તો સમાધિ મરણ લઈ લીધું છે હે પિતા આ અજગર ને તમે નહીં મારો અભયદાન આપો અને એક અનંત સરા પછી બીજા ભાવમાં સ્વામીભાઈ લક્ષ્મણ ની પત્ની થાય છે ને વિસર્જન ખ્યાલ આવે છે તો એ રીતે 3 થયા કયા ગયા બોલ બેટા દેવકૃત ઉપકરણ મનુષ્યકૃત ઉપસર્ગ સિરિયલકૃત ઉપસર્ગ અને એક નૈસર્ગિક નેચરલ ખ્યાલ આવે છે તો એક નૈસર્ગિક ઉપસર્ગ રહ્યા તો આપણા ગાથા મોક્ષ માર્ગ પર અંતિમ ચરણ તક ચલના જિસકો ઈષ્ટ હૈ જિને લક્ષિત કર સકતા પથ સે કોઈ વિઘ્ન અનિષ્ટ હૈ દ્રઢતા જિનકી હૈ અબાધ ઓર જિનકા શૌર્ય અદમ્ય હૈ સાહસ જિનકા હૈ અબાધ ઓર ધૈર્ય ઓર જિનકા ધૈર્ય અદમ્ય હૈ જિનકી હૈ નિસ્વાર્થ સાધના જિનકા તપ નિષ્કામ હૈ જગ કે ઉન સબ મુનિ રાજો કો મેરા નમ્ર પ્રણામ હૈ જગ કે ઉન સબ મુનિ રાજો કો મેરા નમ્ર પ્રણામ હૈ અને પહેલી લાઈન સિદ્ધો કી શ્રેણી મે આને વાલા જિનકા નામ હૈ જગ કે ઉન સબ મુનિ રાજો કો મેરા નમ્ર પ્રણામ હૈ ચલો આપણે આ ગાથા પાઠ કરતા ના સુગાયું આપણે પહેલી લાઈન देखो जिनके मन में रहता भले प्रकार धर्म का वास, ताकि अपने प्राण हरण करने वाले का भी न करे वह पतिजोश। किंतु धर्म बिन पिता पुत्र भी हरे परस्पर प्राणों को, धर्म बिन जिना चित्तमा मनमा जीवनमा प्राणमा धर्म नहीं एवा कितला कितला अपने केस सांभता नहीं सांभरिए थे ना कि पिताए पुत्र नो भात करी नहीं को, चाहे पुत्र माता नो भात करी नहीं को, घर ना एक सदस्य बीजा बदा सदस्य नो भात करी नहीं को, ने पोते पन पची मरी गए हो केतला उधा अले केतली घटनाओ अपने सांभरता है थे केम से बोलो केम थाई से बोलो केम आतो चीज से फैसाई से बोलो केम कारण के धर्म नो वास है। अतः धर्म ही सब जीवों का एकमात्र रक्षक जान, एकमात्र रक्षा अपनी कौन करते फिर रक्षक धर्म हमारा हो धर्म हमारा फिर साथी, जग में न हमारा कोई सा हम भी न रहे जग के साथ। तो बहुत सरस गाथा है। हमें अपने आनो जो अर्थ है भावार्थ से वाची जो बहुत सरस सरल से हमने ख्याल आपको जो सार से ख्याल में आ गयो। हे शिष्य तू देख एटले तू जो कि जे जीव धर्म ना मार्ग पर आगळ वध्या ए जीवो नु शू थयु, सेनी प्राप्ति थई, शू लाभ प्राप्त थयो, केवो भाव प्रकट थयो, देवोए आवीने एनी स्तुति करी, विचार करो। हे शिष्य तू देख जब तक मन में धर्म रहता है तब तक यह जीव अपने घात करने वाले का भी घात नहीं करता। अतः मन में धर्म न होने पर पिता पुत्र में भी परस्पर घात क्रिया देखी जाती है। इसलिए वह यह बात प्रत्यक्ष है कि इस जगत की रक्षा धर्म से ही है। अरे जितना जीवनी रक्षा थाई से अपने जो जीवनी रक्षा अरे आप तो धर्म केटलो सूक्ष्म है, कोई पांच इंद्रिय जीवो ना भाती तो वापस नहीं, अहिया तो एक इंद्रिय जीव जड़ काय ना जीवो चलाय के वायु काय ना जीवो ए बड़ा जीवो नी रक्षा नी वात से, तो आ बड़ा जीवो नी रक्षा केम थाई से, आ बड़ा जीवो केम बचे से, कारण के एवा जीवो आ जगत मा हजीन पंचे ने रेसे ने हता के जे जीवो नी अंदर आवा कोमर प्रणाम चला के धर्म नो वास से, एना कारण जगत ना जीवो नी रक्षा थाई। जगत ना जीवो नी रक्षा तो थाई से पर एनी साथे शू थाई से पोतानी पन रक्षा थाई से, जे जीना जीवन व धर्म से एनी पोतानी रक्षा थाई से के नहीं, अरे बोलो એની પોતાની રક્ષા થાય છે કે નહીં, કેવી રીતના એની પોતાની રક્ષા કેવી રીતના થાય છે કે એ જીવ અગર ધર્મ રૂપે પ્રણમશે અને ધર્મ ને સાક્ષાત જીવનમાં ઉતારીને એ ભાવ રૂપે પ્રણમશે તો એ જીવ નો સંસારમાં અંત આવી જશે, જન્મ મરણ થી રહિત થઈ જશે, તમને દર્શન જ્ઞાન ચારિત્ર ની પ્રાપ્તિ કરીને અગર અનુવ્રત મહાવ્રત અંગીકાર કરી શ્રેણી માંડીને કે અર્યંત અને સિદ્ધ થઈ જશે તો એની રક્ષા થઈ કે નહીં, भाव कर्म भाव मरण की बच्चियो के नहीं, पंच परावर्तन की छुटियों के नहीं, चार गति चौरासी लाख योनियों ना दुखों की बच्चियों के नहीं, नरक निगोद ही निकृत दशा माँ जवा की बच्चियों के नहीं, बोलो नहीं रही बच्चियों के नहीं केम बच्चियों, कारण ये इन्हें पोता नहीं रखता। स्व दया दया करो पहले अपने पर आराधन से नहीं सीखो, कुछ विकल्प यदि आवे तो भी संबोधन समतामय हो, विकल्प आ भी जाए पर कर्तृत्व संबंधी ना के पर संबंधी ना के शरीर संबंधी परिवार संबंधी ना तो पर अंदर मा धर्म ना आधारे एक शांत भावे समाधान वर्तवू जो बराबर। हमें बे प्रकार की लाभ लाभ थी ना धर्म करवा की लाभ बे प्रकार की लाभ था, बे प्रकार की लाभ खाई क्या बे प्रकार की लाभ एक परिणाम की अपेक्षा है लाभ खाई से एक ना धर्म करवा की लाभ नहीं प्राप्ति करते तो लाभ नहीं शू प्राप्ति करते शू फल मिलते तो बे रीते समझिए प्रियंका एक परिणाम की अपेक्षा है क्या लाभ है अने एक बाह्य संयोगों की अपेक्षा है समझाइए बे पॉइंट समझाइए एक परिणाम की अपेक्षा है कि जे जीव ना अगर પોઈન્ટ આ છે કે જે જીવના જીવનમાં ધર્મ છે, ધર્મની ભાવના છે, ધર્મ સમજવાની ઉત્કંઠા છે, જીવ અજીવ સંબંધીની સ્વતંત્રતાનું જ્ઞાન છે, ભિન્નતાનું જ્ઞાન છે, એના પરિણામમાં ઉત્કૃષ્ટ લાભની પ્રાપ્તિ થાય છે. અને જે જીવને કર્મના ઉદયની વિચિત્રતાનો અને સ્વતંત્ર પ્રણમનનો વિશ્વાસ છે ને, એ જીવના પ્રણામ જો તમે જે જીવના જીવનમાં જે શાસ્ત્ર ગુરુની ભક્તિ છે, આસ્થા છે, શ્રદ્ધા છે, ક્રમબદ્ધ પર્યાયનો વિશ્વાસ છે, નિમિત્ત ઉપાદાનનો વિશ્વાસ છે, કળા છે, સતત અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતાનો વિશ્વાસ છે, એના પ્રણામ જેવો કહેવાય. એ લાભ ક્યાંથી પ્રાપ્ત થયો બોલો? એ લાભ ક્યાંથી પ્રાપ્ત થયો કે કોઈ પણ ઉદય પ્રસંગ આવે છે તો આપણે જે તીવ્ર અજ્ઞાની તીવ્ર જે કસાઈ જીવ મોહી જીવ છે એવા વિચલિત નહીં થઈએ. જોયો તમે ખ્યાલ આવે છે? એટલો તીવ્ર કસાઈ નહીં આવે, એટલી તીવ્ર આકુરતા નહીં થાય, એટલો તીવ્ર ભય અને શંકા નહીં સતાવે. પરિણામમાં મંદતા આવે. આ પરિણામની અપેક્ષા લાભ જો. અને આમાં અગર ઉત્કૃષ્ટ પુરુષાર્થ ઉપાડે છે અને પોતાના આત્માનો આશ્રય લઈ લે છે તો પછી લાભ જ લાભ છે. આ ભવ માટેનો લાભ નહીં, પછી તો અનંત કાળનો લાભ પ્રાપ્ત થવાનો છે. અગર ધર્મ સમજીને સમજાય છે જીવનમાં ઉતારે છે તો પછી પતિ તો ધર્મ થી લાભ થવા વાળું મળવા વાળું ફળ થવા વાળો લાભ એક પ્રણામની અપેક્ષા છે. એની પ્રણતિમાં સહજતા, સમતા, શાંતિ, સમાધાન, વિતરાગતા, તટસ્થતા, ખ્યાલ છે? બધી સિચ્યુએશનમાં ભલે પ્રણામ આવી પણ જાય પણ તરત પાછો વળે, તરત સમાધાન કરે, તરત ગિલ્ટી ફ્રી થશે, ખેદ થશે, ખ્યાલ છે? પ્રતિક્રમણ કરશે, પ્રાયશ્ચિત લેશે. એ પ્રમાણે જે પ્રણામની કોમળતા છે, વિશુદ્ધતા છે, રુજુતા છે, સરળતા છે, પવિત્રતા છે, યોગ્યતા છે, પાત્રતા છે, અને કૃપાંતરે તો કેટલી ચર્ચા કસાયની ઉપશાંતતા અને માત્ર મોક્ષ્ય અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. શું સમજાયું? સમજાય? શું સમજાય? કસાયની ઉપશાંતતા આ ધર્મ સમજવાથી આ પરિણામમાં થતો લાભ. આનું તો તમે નિયતિબેન લખવા બેસો ને તો 50 પોઈન્ટ લખી શકશો. પરિણામ ધર્મ સમજવાથી પરિણામમાં થવા વાળા લાભ. આજનું હોમવર્ક છે, લખજો 2:30 બીજું. ધર્મ સમજવાથી પરિણામમાં ભાવોમાં થવા વાળા લાભ. કસાયની બેચાર આપણે વાત કરીએ, અમે કેટલા બધા લાભ કહી દીધા. કસાયની ઉપશાંતતા અને એવો જીવ પછી માત્ર મોક્ષ અભિલાષ. પછી બાહ્ય કોઈ પણ ઉદય સમાન સંયોગ આવે રહે ટકે પ્રણમે જાય સંયોગ યોગના ખેલ બને, પરંતુ એને અંદરથી આ મળી જાય, આ મળી જાય, આ મળી જાય, આ મળી જાય, ખ્યાલ છે? તૃષ્ણા છે, ખાઈ છે, એની ખૂબ ભરી રિક્ત રહી, રિક્ત રહી, એવા પ્રકારની તીવ્ર ઈચ્છા અને આકાંક્ષા અને મહત્વકાંક્ષા અને ખ્યાલ અગ્રેસિવનેસ પોતાની ઇન્ટ્રેન અગ્રેસિવનેસ કે ચલા છે એ નહીં. કેમ? કારણ કે એને તો જે જોઈએ છે એને ખબર છે કે મારું સર્વસ્વ મારામાં છે ને મારાથી મળશે ને મારામાંથી મળશે. બાહ્ય કોઈ સંયોગ, બાહ્ય કોઈ ઇન્દ્રિયના વિષય ભોગો એ મને સુખી કે દુઃખી કરવામાં સમર્થ નથી. એ આપણને આપણા આદર્શ જે તીર્થંકરો છે, મુનિરાજો છે, સતીઓ છે, એમના જીવનથી આપણને શીખવા મળે. તો શું લખો? પહેલો પોઈન્ટ શું લખો? કસાયની લખો, લખો સુમિતભાઈ પોઈન્ટ લખો. કસાયની ઉપશાંતતા તમે લખશો તો થોડા ઇન્વોલ્વ રહેશો, હે? અને આના આ તો મેં થોડા કીધા. તમારે તમારી જાતે ધર્મ સમજવાથી જીવનમાં પરિણામમાં ભાવોમાં થવા વાળા લાભ લખવાના છે. ખ્યાલ આવે? કસાયની શું છે? પહેલો પોઈન્ટ ટાઈમ છે, ટાઈમ છે, આગળ કસાયની ઉપશાંતતા પછી માત્ર મોક્ષ અભિલાષ. યાદ રાખજો, નિપુણભાઈ યાદ રહેશે શું બોલું છું, સમજાય છે ને? કસાયની ઉપશાંતતા, ઉપશાંતતા. નિપુણભાઈના જીવનમાં કેટલા પ્રસંગ બનતા હશે, કેટલા જીવ આવીને કઈ કઈ મંદિરમાં ઘટનાઓ ઘટતી હશે, કેટલું બધું થશે, પણ કાંઈ નહીં, આમ જ થવાનું. સમજાય છે? ઉદય પ્રમાણ થાય છે. ભાઈમાં પરિસ્થિતિ પણ ઉદય પ્રમાણ બને, ક્રમબદ્ધ પર્યાય આમ જ થવાનું છે. ભગવાનના જ્ઞાનમાં આમ જ આવ્યું છે અને કોઈ ફેરફાર હેરફેર આગળ પાછળ કરી શકવામાં જીનેન્દ્ર અવનિન્દ્ર શિવશંકર પણ સમર્થ નથી. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. બોલો બાપુજી, આપની શું આકાંક્ષા છે જીવનમાં? શું ઈચ્છા રહી રહી છે? કોઈ બાકી છે હવે પૂર્તિ કરવાની? કાલ તૃપ્ત, માત્ર મોક્ષ. અગર ઈચ્છા છે તો પણ મોક્ષની, પરિપૂર્ણતાની, સિદ્ધત્વની. અરે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રહ કરવાની ઈચ્છા છે ને? ઈચ્છા છે ને? કેમ નથી? આત્માથી શું ઈચ્છા? નિર્ગ્રહ કરતા સર્વ સંબંધનો બંધન, સંબંધનું બંધન, સંબંધ નહીં સંબંધનું બંધન તીક્ષ્ણ છેડીએ, મૂળમાંથી છેડી ફેંકીને હવે તો નિર્ગ્રહ દશા પ્રગટ છે. તો કશાયની ઉપશાંતા. પછી શું લખ્યું સુમિતભાઈ? માત્ર મોક્ષ અભિલાષ. દેખો બીજો પોઈન્ટ, માત્ર મોક્ષ અભિલાષ અને ભવે ખેદ, ભવનો ખેદ. સમજાય છે? જન્મ મરણ નો હવે ખામ, ડર, ભય. સમજાય છે? ખેદ. ઓહો, પોતાને ભૂલીને કેટલા પરાવર્તન થયા, પોતાને ભૂલીને, પોતાનું વિસ્મરણ કરીને, પોતાનો અનાદર કરીને, પોતાની અચાસના કરીને, પોતાને પીઠ બતાવીને. આહાહા, બોલો કેટલા ભવ કર્યા. હવે ખેદ થવો જોઈએ, દુઃખ થવું જોઈએ. હવે છૂટવાની ભાવના ખ્યાલ આવે છે? કોઈ પરિસ્થિતિ હોય, રોગ આવ્યો શરીરમાં, તેમ થાય ક્યારે જાય, ક્યારે જાય, ક્યારે જાય, ક્યારે મટે, ક્યારે મટે, ક્યારે મટે, હે ને? તો અહીંયા કેમ નથી થતું કે ક્યારે હવે આ જન્મ મરણ નો અભાવ થાય? આ બધા પરિણામમાં જે લાભ થાય છે, ધર્મ સમજવાથી, સ્વાધ્યાય કરવાથી, વિદેશીના પ્રવચન સાંભળવાથી, તત્વો સમજવાથી, વસ્તુ વ્યવસ્થા અને વિશ્વની વ્યવસ્થા સમજવાથી થવા વાળા પરિણામમાં લાભ છે. આ ધર્મનો લાભ છે. આ ઓછો લાભ છે, આ નાનો લાભ છે. ઓકે ઓકે છે ને? હા ભાઈ, આમાં કઈ બહુ પછી શું ને? બાહ્યમાં 2-4-10 કરોડ મળ્યા તો એ લાભ કહેવાય કે? આમાં શું હોય? આમાં તો પછી હવે શું બીજું તો શું મળે? આમાં અંદરની શાંતિ, વિશુદ્ધતા, સમાધાન, સમતા, એ બહુ મોટો લાભ છે. ખ્યાલ આવે છે? સમજાય છે? બહુ સરસ. આની પછીની ગાથાની જે ટીકાઓ થવાના વાંચી હતી, અદભુત છે. આપણે વાંચીજો. શું થયું? કસાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા. પ્રાણી દયા અહીંયા આવીને ધર્મના કારણે જીવોની રક્ષા થાય છે. કોમલ પ્રણામ ના કારણે જીવોની રક્ષા થાય છે. અરે અરે, સંભાળો સંભાળો, અરે મકરો કેમ તંજી? જીવ દેખાય, આત્મા દેખાય છે, પરમાત્મા દેખાય છે, ભગવાન દેખાય, જીવ દેખાય છે. તો ભવે ખેદ, પ્રાણી દયા. અને પ્રાણી દયા એટલે કેટલો જીવ મંદ કસાઈ વાળો હશે તો એને પ્રાણી દયાનો ભાવ આવશે. સમજાય છે? ભવે, હવે આના ઉપર તો ચર્ચા કરીએ તો ચણાની ઓગણી 1 કલાકની ચર્ચા થઈ શકે, હું કરતી નથી હમણાં. ભવે ખેદ, અગર પ્રાણી દયા નથી તો પાત્રતા નથી તમને દર્શન માટે. આ કૃપાળ દેવ પાત્રતા આવી. ભવે ખેદ, પ્રાણી દયા. શીખે પછી ત્યાં આત્માર્થ નિવાસ, આત્માર્થ પણ આવા ભાવોમાં નિવાસ કરે છે. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે પરિણામોમાં લાભ જોયો, ચારે અનિયોગ થી થવા વાળા લાભ જોજો. પ્રથમ અનિયોગ વાળીને લાભ થાય કે ન થાય? કે કંટાળા આવે આના ભાવમાં, પહેલાના ભાવમાં આમ હતા ને પછી પછી આમ હતા ને નહીં, બધું બહુ કન્ફ્યુઝન હોય ને, બધું યાદ થઈ રહે. પ્રથમાનીઓ ભણવાથી લાભ થાય કે નહીં? શરણાનીઓ ભણવાથી લાભ થાય કે નહીં? શરણાનીઓ ભણવાથી લાભ થાય. ચારે અનિયોગ 20 લાભતાનું પોષણ કરે. લાભ પ્રાપ્ત જીનવાણી ના શરણમાં, શરણમાં આવો અને લાભની પ્રાપ્તિ ન થાય એવું બને. બોલે અહીંયા દેખાય છે તો બધાને, કોઈને કઈ, કોઈને લાભ થાય છે કે નથી થતો? થાય છે કે નહીં? સમયનો સદુપયોગ છે, ઉપયોગનો સદુપયોગ છે, બાહ્ય સંયોગોનો સદુપયોગ છે. આ ઇન્દ્રિય મળી છે, યાદ રાખીએ આપણે બધા કે ઇન્દ્રિય મળી છે, એનો સદુપયોગ નહીં કરીએ તો નેક્સ્ટ ભાવમાં બધી ઇન્દ્રિયો છીનવાય. કર્મનિયોગમાં આવ્યું છે કે અગર મનનો સદુપયોગ નથી કરતો તો નેક્સ્ટ થોડા ભાવોમાં તું અસમી થઈ જશે. અને તો છે જ ને, ત્રક પર્યાયનો કાળ પૂરો થઈ જશે તો ક્યાં જશે? બોલો સુમિતા, આપણે વચ્ચે ઉભા છે. વચ્ચે એક બાજુ મોક્ષ દશા છે, ઉર્ધ્વગમન સિદ્ધારાયણ સુસ્થિત જો, અને એક બાજુ અધોગમન છે.
एक तरफ निबोध मार्ग से संसार मार्ग से एक बार मोक्ष मार्ग मोक्ष से अपने बच्चे से बोलो चॉइस इज अवर के आपने शू चूज करवो है अपने कलो पांच चूज करवो थे कलो पंच चूज करवो थे जिस पंच चले भगवंत वही आचरण का कहो अरे प्रणाम में खड़ा वालों लाभ है हमें भाई प्रणाम जी ये जीव ना परिणाम अपना विशुद्ध हो ख्याल आ रहे थे परिणाम आपकी मंदता हो धर्म नहीं है तेरह शास्त्र गुरु प्रत्येक आत्मा प्रत्येक की महिमा हो जीवानी का जो आदर हो ख्याल आए थे तो ए जीव ना परिणाम थी एवं कर्म बंदा से कि बाह्य मापन एने उत्कृष्ट अनुकूलता की प्राप्ति थे ए बाह्य लाभ से ચલાય છે બાહ્ય લાભ છે સંયોગોમાં થતો લાભ છે અનુકૂળતાની પ્રાપ્તિ થશે બાહ્યમાં સાતાનો ઉદય આવશે ખ્યાલ છે અને આગળ જ્યાં સુધી સાધન મેન તો જ્યાં સુધી સાધના પૂરી નથી થતી પૂર્ણ સજ્જત્વ દશા પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી બાહ્યમાં દેવ શાસ્ત્ર ગુરુનો સમાગમ પ્રાપ્ત થયા છે લાભ લાભ જ લાભ છે આજે તો લાભ લાભની વાત ચાલી છે બોલો લાગુ છે કે ઓહો આવો માર્ગ અને આવો ધર્મ મળ્યા પછી તો લાભ જ લાભ હવે કોની ઈચ્છા ને કોની વાંછા ને કોની તૃષ્ણા બાહ્યમાં ઉદય પ્રમાણ સંયોગો મળવાના છે સંયોગો સમય પહેલા અને ઉદય થી વધારે તને કાંઈ નથી બરાબર છે સમય થી પહેલા અને ઉદય થી વધારે એક પરમાણુ નો પણ સંયોગ તમને થવાનો નથી અને થઈ ગયો ચક્રવર્તી થી સંપદા ઇન્દ્ર તરીકે ભોગ કાગ બીજ સમ દિન કહે સમ્યક દ્રષ્ટિ લોક આટલા ઉત્કૃષ્ટ બધા બાહ્યના સંયોગો છોડીને ચક્રવર્તી તો જંગલમાં ચાલ્યા રહે છે તીર્થંકરો જંગલમાં ચાલ્યા રહે છે તો એ સાથે લખ્યું છે કે તીર્થંકર ચક્રવર્તી જે સંસારથી ડરીને સમજાય છે જંગલમાં ચાલ્યા ગયા અને તને હજી એનો ડર લાગતો નથી તો તું કેવો સુભડ છે કેવો મૂળ છે મોહની પ્રગાઢતા તો જો કેટલી છે કે તને હજી સંસારમાં પરિભ્રમણ નો ડર નથી લાગતો મોહના મૂળિયા હજી હલતા નથી ખ્યાલ આવે છે તો એ રીતે લાભ જ લાભ છે જો ભાવાર્થ વાક્યને પૂરું કરીએ ધર્મ બુદ્ધિ હોને પર કોઈ કિસી કો નહીં મારતા ઓર ધર્મ બુદ્ધિ ન હો તો લોક એક દૂસરે કો મારતે આપણી માટે તો ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુરુદેવ જી છે એ ધર્મ બુદ્ધિ હતી ધર્મ નો ભાવ હતો ધર્મ ની આસ્થા હતી તો બારમાં ગમે તેવા પ્રસંગો માન અપમાન ના બન્યા અરે ભૂલેલા ભગવાન ભગવાન છે ને એ વાતો પણ પ્રતિક્રિયા પણ નહીં મારવાની વાત તો બહુ દૂરની છે હાની પહોંચાડવાની વાત તો બહુ દૂરની છે પ્રતિક્રિયા રિસ્પોન્સ પણ નહીં આજુબાજુ મોટા લોકો હતા ને રામજી બાપુજી અરે આપણે રિસ્પોન્સ આપીએ આપણે પણ સામે જવાબ આપીએ આપણે પણ લડીએ અરે કોની સાથે લડવું કોની સાથે વાદ વિવાદ કરવો ખ્યાલ આવે છે અરે બધા ભૂલેલા હે તો ભગવાન ને ભૂલી ગયા છે હે તો ભગવાન ને અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો અમને ક્ષમા કરજો એ રીતે એની ક્ષમા વાળી નથી બોલો વિચાર કરો તો કેવી ઉત્કૃષ્ટ દશા છે તો કહે છે કે ધર્મ બુદ્ધિ હોને પર કોઈ કિસી કો નહીં મારતા ધર્મ બુદ્ધિ ન હો તો લોક એક દૂસરે કો મારતે હૈ હવે આ મારતે હૈ ના ચાર પાંચ અર્થ છે મારતે એટલે આપણને શું લાગે ના એમ નહીં આર્થિક માર પણ માર છે શારીરિક માર માર છે માનસિક માર ઇમોશનલ માર પોઈન્ટ સમજાય કે કેટલા પ્રકારના માર શીખો કોઈ એવા વચન બોલાય જાય કે જેનાથી કોઈ જીવના આત્માને દુઃખ પહોંચી જાય એ માર નથી એ ભાવ હિંસા નથી બોલો ખ્યાલ આવે કઈ ખાલી કોઈ પ્રાણીનો ઘાત કરવો એ જ માર થોડું છે કોઈ એવા વચન છે કોઈ એવી ક્રિયા છે કોઈ એવો વ્યવહાર છે પોઈન્ટ સમજાય છે તો એ પ્રકારના અનેક પ્રકારના મારથી મારવાથી અને કોઈ આપણને મારે તો એનાથી આપણે વિચલિત ન થઈએ આ લાભ જ લાભ આપણને ભાવ નહીં થાય અને કોઈને આપણી પ્રત્યે ભાવ થશે તો આપણે સંસાર રાખવામાં સક્ષમ બનશું કેમ કારણ કે ધર્મ આપણા ચિત્તમાં વાસ કરે કભી માન મિલા ઘર ઘર કે અપમાન હુઆ
जी भर भर के इस मान अपमान के खेल में हम
बोलो स्वागत तुझे नदी बगल पिछली बार तो गाले स्वागत करो
इस मान अपमान के खेल में हम मस्त रहते हैं हम मस्त रहते हैं अज्ञानी रोते रहते हैं ज्ञानी मस्त रहते हैं
दस वर्ष पहला कोई घटना घटी हो समझाय से अने कोई के कई रीजू हो कोई अजीन याद रहे એટલે હજી ના કેનો માર સહન કરી રહ્યા છે વચનનો માર સમજાય છે એ વ્યક્તિના વ્યવહારનો માર ભાવ ભાવમાં આપણે હજી સહન કરી રહ્યા દુઃખી થઈ રહ્યા છે આકુળી થઈ રહ્યા છે કસાઈને લંબાવી રહ્યા છે ખેંચી રહ્યા છે ચોરીને ચીકણા શું કહેવાય પાછા સમજાય છે ને ચોરીને ચીકણા કરી રહ્યા છે અને અહીંયા કે છે આમ કઈ થયું ને આમ એ પર્યાય ગઈ એ દશા ગઈ એ અવસ્થા ગઈ એ સમય ગયો એ કાળ ગયો એ ઉદય ગયો એ પ્રમણ ગયું ગયું એ ભૂલી જા નેક્સ્ટ સમય ફ્રેશ છે એ જેમાં તું તારી સાધના કરી બોલો એ શું કળા શીખરાવે છે આપણને શીખરાવે છે કે નહીં ભૂતકાળ આપણે ખરેખર ખરેખર ઘણી વાર વિચાર્યું આપણે ભૂતકાળના શું કહેવાય સપના અને ભવિષ્યની કલ્પનામાં જ વર્તમાનમાં જીવી રહ્યા વર્તમાન માં આપણે વર્તમાન વર્તમાન ને નથી જીવી રહ્યા વર્તમાન માં નથી જીવી રહ્યા વર્તમાન ને નથી માની રહ્યા વર્તમાન માં આપણે જે કાર્ય કરવાનું છે એ નથી કરતા આપણે ભૂત અને ભવિષ્યમાં જીવી રહ્યા છીએ આમ કહ્યું હોય આમ કહ્યું હોય રામ કરી શકે આમ હવે તો કરી શકે હવે તો કરી હવે તો કરવાનું તો આજ છે ના ના કરવાની તો આજ છે ઓહો કેમ ના કહ્યું ક્યાં હતા અરે કેમ ના મળ્યું પેલા હવે તો આજ કરવું છે હવે તો આજ છે હવે તો સાંભળવું છે હવે તો આ કરવું છે અરે આ શું કરવું છે આ વાંચવું છે આમ કરવું છે ને ન કહ્યું કરવું છે ન કહ્યું કરવું છે ના વિકલ્પમાં આપણે વર્તમાન ગુમાવીએ એટલી અંદરથી શ્રદ્ધા ઓ ભવિષ્યની એક એક સમયની એક એક દ્રવ્યની એક એક ગુણની એક એક પર્યાય ખાતે નિશ્ચિત છે તું શું કરી શકશે તું કોઈ ફેરફાર કરી શકે કેવી અનંત કેવડીઓના કેવળ જ્ઞાનમાં હતું કે નહીં કે આજે આ દિવસે અહીંયા પાર્લા મંદિરના સ્વાધ્યાય હોલમાં આ રીતનો સ્વાધ્યાય પાછો પ્રારંભ થશે અને આટલા જીવ આવશે કેમ ના આવ્યા કોણ ના આવ્યું કેમ આવ્યા અરે ભાઈ તું ખોટા વિકલ્પ છોડ્યું કારણ કે બધું નક્કી છે બધું નિશ્ચિત છે ખ્યાલ છે કે નહીં ખ્યાલ આવે છે કે નહીં અનંત કેવડીઓના કેવળ જ્ઞાનમાં આ ઘટના આ દિવસ આ પરિસ્થિતિ આ નિશ્ચિત જે કે જણાવ્યું છે જાણી રહ્યા છે આના પછી પણ શું થવાનું છે એ નક્કી છે અને આપણે હવે શું થશે 22માં શું થશે 23માં શું થશે અમે બી સારું વર્તમાનમાં કાર્ય કરીને ખ્યાલ આવે છે ને સમજાય છે તો જો શું કે છે તો કહે છે ધર્મ બુદ્ધિ હોને પર કોઈ કિસી કો નહીં મારતા ધર્મ બુદ્ધિ ન હોને સે ન હો તો લોગ એક દૂસરે કો મારતે મેન્ટલ ટોર્ચર પોલિટિક્સ સમજાય છે એકબીજાને નીચે પુલ કરવા કેટલું બધું ચાલતું હોય છે કેમ કારણ કે ધર્મનો કોઈ ભાવ નથી સમજણ નથી અન્ડરસ્ટેન્ડિંગ નથી ક્યોંકિ બલવાન નિર્બલ કો મારતા પોતાને બળવાન માને છે સમજાય છે બોસ છે તો પોતાને કઈક મહાન માને છે તો એનાથી નિર્ભય જે પણ એના એમ્પ્લોયી છે કે જે પણ છે એનો ઘાત કરે છે એને ટોર્ચર કરે છે એને મેન્ટલ ત્રાસ આપે છે ઓર ઉસે ભી બલવાન ઉસે મારતા એનો બોસ નો બોસ હશે એને મારતો છે આ એને મારતો છે બોલો છે કે નહીં બોલ ક્યાં આનો અંત છે આ વાત છે એ જ બધા હવે અહીંયા એક બીજો એંગલ તમે સમજો કે જે સમ્યકૃષ્ટિ બલવાન છે એ કોઈને નથી તો મિથ્યા વ્યક્તિ જે પોતાને સંયોગક્ષમથી બલવાન ને સહયોગથી ને રૂપિયા પૈસાથી ને ડિગ્રી આદિથી બલવાન માને છે એ મારે છે અને સમ્યક વ્યક્તિ જે બલવાન જીવ છે એ કોઈને ઉલટાના એ તો જીવોને માર્ગ બતાવીને બધાને આ સંસારમાંથી કેવી રીતના નીકળે છૂટે અને સરે અને દુઃખથી મુક્ત થાય એવી ભાવના આવે છે અને એ સોલક કારણ ભાવનામાં દર્શન સ્થિતિ ભાવનામાં એ જીવો જે તીર્થંકર કર્મ બંધ કરે છે એ જીવો તો કેટલાય જીવોના તારણમાં એટલે કે તરવામાં નિમિત્ત બને એવી રીતના છે એ પ્રકાર સર્વ લોક નષ્ટ હો જાયગા પરંતુ લોક મેં ધર્મ કી પ્રવૃત્તિ સહજ હૈ ઇસલિયે જીવો કે પરસ્પર રક્ષા કરને કે પ્રણામ ભી હોતે ક્રૂર લોકો છે તો મંદ કેટાઈ જીવો પણ છે ને મારવા વાળા છે તો બચાવવાળા પણ છે ને હિંસા કરવા વાળા છે તો કરુણા કરવા વાળા પણ છે ને ખ્યાલ આવે છે કે એનાથી શું થાય છે કે પરસ્પર જીવોની રક્ષા થાય છે. નહીતર તો બોલો શું થાય, અરે સર્પ હોય ને કેટલી ક્રૂરતા, કેટલા બચ્ચાને જન્મ આપે, કેટલા બચ્ચાને જન્મ આપે, ખબર છે કોઈને? સર્પ કેટલા, બોલો સ્વામી, સર્પ કેટલા બચ્ચાને જન્મ આપે? લાખોની સંખ્યામાં. સર્પ હોય ને લાખોની સંખ્યામાં બચ્ચાઓને જન્મ આપે ને પછી અગર અગર એને ન ખાઈ જાય ને તો ખતમ થઈ જાય આખું લોક, બોલો એટલા સર્પ દેખાશે સર બધા બચ્ચાઓને ખાય, કેટલી ક્રૂરતા છે બોલો. બોલો સર્પ પોતાના બચ્ચાને ખાઈ જાય, વિચાર કરો કેવી વાત છે. એ તિર્યંશ આદિક બી બિના, શું તર્ક આપ્યો છે? તિર્યંશ આદિક બી બિના પ્રયોજન જોતે જીવો કોઈ નહીં મારે. હાથી વગેરે જે જીવો છે કોઈ પ્રયોજન વગર કોઈ નહીં મારે. તિર્યંશ જતિના જીવો એ આપણા કરતા સારા થાકે નહીં બોલો. આપણે તો એકબીજાને નિરંતર કસાઈ 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 ની અગ્નિમાં પોતે બળીએ, બીજાને બાળીએ, કેટલી બધી વિભાવ ગણતી ઉત્કૃષ્ટ કસાય આ વિભાવ રૂપે આપણે પડે જગતમાં જીવો. આપણી પાસે આ તત્વ મળ્યું અને તો પણ આપણે એવા ભાવ રૂપે ને કસાઈ રૂપે ને મો રૂપે પ્રણમીએ તો વિચાર કરો કેટલો તીવ્ર પાપમાં બંધ કરીએ. સમજી લો, ખ્યાલ આવે છે? તો તિર્યંશ આદિ સુધી વિના પ્રયોજન છોટે જીવો કો મારતે હુએ નહીં દેખે જાતે, ઇસીલીએ ધર્મ હી લોક કા રક્ષક કહે. તિર રક્ષક કે ધર્મ હમારા હો, હો ધર્મ હમારા તિર સાથ. તિર એટલે તિર એટલે શું? કાયમ રહેવા. સમજાય છે? આજે બહુ સરસ વાત છે. સિદ્ધાલયમાં જેટલા જીવો સિદ્ધ થયા અને સિદ્ધ તરીકે બિરાજમાન છે, એ કોઈ પણ જીવ સિદ્ધ જે થઈ ગયા એ પાછા સંસારમાં નથી આવવાના. ધર્મનો અને શ્રદ્ધાનો પ્રતાપ, શ્રદ્ધાનો પ્રતાપ છે, ધર્મનો પ્રતાપ. કેમ? કારણ કે ધર્મીના આશરે, ધર્મ એટલે શું? ધર્મીના આશરે પોતાના આત્મામાં જે સુખની ખોજ હતી, જે સુખની વાંછા હતી, એ સાચું અનાકુળ નિરાકુળ જ્ઞાન આનંદ સુખ આદિ અનંત ગુણોથી સંપન્ન એવો આત્મા, એમાં ઠસાઠસ ભરેલું જે અતિન્દ્રિય સુખ છે એની ઉપલબ્ધિ થઈ ગઈ, તો હવે એને પીવામાં, એનો રસાસ્વાદન કરવામાં, એમાં લીન રહેવામાં, એને ભોગવવામાં ઉપભોગ વીર્ય લાભ દાન આદિ અનંત ગુણો અંદરમાં પ્રગટ થયા અને અંદરમાં સમાઈ ગયો જીવ, તો હવે જીવ ક્યારે પણ બહાર આવવાનો નથી ને સંસારમાં આવે. એટલે તો ગુરુદેવજી કે એકવાર બાળકને આપણે કહીએ ને બેટા જો એક વાર ચાક નહીં ભાવે તો બહુ મસ્ત છે, બહુ સરસ છે. આપણે પહેલા તો પેલા વખાણ કરીએ, એકવાર ચાક નહીં ભાવે તો પછી નહીં ખાતો. બોલો બેન, સમજાય છે? તો ગુરુદેવજી આપણે શું કહે છે? એક વાર તું તારા આત્માનો આશ્રય લે, ધર્મીનો આશ્રય લે. ધર્મ ખરેખર તો નિશ્ચય ધર્મ તો સમ્યક દર્શન જ્ઞાન સાહિત્યની પ્રાપ્તિ, અને એની સાથે આ પ્રણામમાં જે મતસાઈની મંદતા છે, માત્ર મોક્ષ અભિલાષ છે, ભવનો ખેદ છે, સંસારથી છૂટવાની ભાવના છે, બીજા જીવો પ્રત્યેની દયા છે, સમતા છે, સાગરની વાત કરીએ છીએ, સ્થિતિકરણ છે, નિસંગતા છે, નિર્વાંશિકતા છે, સમજાય છે? ઉપભુવાન છે. આ તો બધા વ્યવહાર ધર્મના લક્ષણ. નિશ્ચય ધર્મ શું છે? સમજાય છે ને? નિશ્ચય ધર્મથી થવાવાળો લાભ લખજો, વ્યવહાર ધર્મથી થવાવાળો લાભ. તો પેલા નિશ્ચય ધર્મ એટલે શું? એ સમ્યક દર્શન જ્ઞાન ચાઈતની પ્રાપ્તિ કરી આત્માનો આશ્રય લઈને સર્વસ્વ મારું મારામાં છે એવી શ્રદ્ધા પ્રતીતિ થવી, એનું નામ નિશ્ચય ધર્મ. અને એ પ્રગટ થશે તો એની સાથે વ્યવહાર ધર્મ પ્રગટ થયા વગર રહેશે. જે અંદરમાં નિશ્ચન થયો એ બહારમાં નિશ્ચન થયા વગર, અંદરમાં નિર્ભય થયો એ બહારમાં કોઈ પણ પ્રસંગ આવે તો નિર્ભયતા એની છૂટવાની નથી. સમજાય છે? જો પૂરું કરું છું. તિર્યંશ આદિ બી બિના પ્રયોજન છોટે જીવો કો મારતે હુએ નહીં દેખે જાતે હૈ, ઇસીલીએ ધર્મ હી લોક કા રક્ષક હૈ. જો ધર્મ લોક કા રક્ષક હૈ, વહ અપને સાધને વાલે કા રક્ષક કૈસે ન હો. જે લોકની રક્ષા કરવા વાળો છે, તો આપણે જે ધર્મની સાધના કરીએ તો આપણો રક્ષક ધર્મ કેમ ન થાય? આપણે કોઈ પ્રતિકૂળતા આવે તો રક્ષક કોને માનીએ છીએ? બોલો, જલ્દી બોલો. કોઈ પ્રતિકૂળતા આવે તો આપણે રક્ષક કોને માનીએ છે? કોણ આપણી રક્ષા કરશે? પરિવાર, રૂપિયા પૈસા, શરીરમાં કોઈ રોગ આવી જાય તો રક્ષા કોણ કરશે? નહીં, બોલો જલ્દી બોલો. શરીરમાં કોઈ રોગ આવ્યો, ઈચ્છનો યોગ થઈ જાય, કોઈ પ્રતિકૂળતા આવી જાય તો રક્ષા કોણ કરશે? કોણ યાદ આવે? બોલો આઈટી અંકલ, કોણ યાદ આવે? બોલો. શરીરમાં કોઈ રોગ આવી જાય કે કોઈ ઇચ્છનો યોગ થઈ જાય કે બારમાં કોઈ ઘટના ઘટી જાય તો આપણને તરત શું આવે? શરીરમાં રોગ આવે તો તરત કોરોના આવે તો શું યાદ આવે? ડોક્ટર યાદ આવે, ટેસ્ટ યાદ આવે, જલ્દી ભાગો, આમ કરો, તેમ કરો, પ્રિકોશન. અને એવી ચીજ રક્ષક ધર્મ અમારો. એક સમય થોભીને એટલે કે શાન થઈને વિચાર તો કરીએ કે આ રોગ ને શરીરમાં આવ્યો છે એ અસાતાના ઉદયના કારણે. એક તો હું શરીરથી ભિન્ન ચૈતન્ય આત્મતત્વ છું, મને આ રોગ રાગ કોઈ પણ પ્રકારનો વિભાવ સંયોગ સંયોગી ભાવ ઉદય ભાવ ઉપદ્રવ્ય અપરચિત્ર અપરકાર અપરભાવ કોઈ બાહ્ય પરિસ્થિતિ મને અડી સ્પર્શી શકતી નથી તો બોલો મારા સુધી પહોંચી નથી શકતી તો મારામાં કોઈ હાનિ લાભ ક્યાંથી કરી શકે? વોટરપ્રૂફ ઘડિયાળ એટલે શું? આઈટી અંકલ, વોટરપ્રૂફ ઘડિયાળ પડી ગઈ હોય તો તમે ડરી જાવ ને, અરે દેખી દઈ તમારી ઘડિયાળ પડી. અરે હું કહું ના ના, અરે તમે ડરો ને કેમ? કારણ કે વોટરપ્રૂફ છે. પાણી એને અડતું નથી, પાણી થી પ્રભાવિત થતી નથી, પાણીમાં ગળતી નથી, ભીની થતી નથી, ખરાબ થતી નથી. અને જેમાં પાણી પ્રવેશ નથી કરતું તે ઘડિયાળને શું થવાનું છે? કહો. એવી રીતના આપણે કેવા છે? બોલો બાપુજી, આપણે કેવા છે? ઉદય પ્રૂફ, કોરોના પ્રૂફ છે કે નહીં? આપણે કોરોના પ્રૂફ, રાગ પ્રૂફ, હા, કમલીના પત્ર રહ્યા. બહુ સરસ કમલીનું પત્ર ઉધાર આવે છે ને અબધ સ્પર્શના બોધમાં. કમલીનું પત્ર જેમ પાણીમાં રહેવા છતાં પણ પાણીને અડતું સ્પર્શતું નથી, તમે જોજો, સમીપ જઈને જોશો તો એ બંધાયેલું નથી, સ્પર્શાયેલું નથી, પાણીને અડતું નથી. આહા, આવી મસ્તીમાં આપણે કેમ મસ્ત નથી? આ સમજણ, ઇટ ઇઝ ઓલ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ, બિલીફ, વિશ્વાસ, શ્રદ્ધા. અને જેટલી દ્રઢ શ્રદ્ધા આવશે ને જેટલી અન્ડરસ્ટેન્ડિંગ અને વિશુદ્ધિ વધશે, પ્રેક્ટિકલ એપ્લિકેશન એટલું ચાલુ થઈ જશે. પણ આને ઘૂંટવું પડશે. કારણ કે તમને ખબર છે, આપણે ધર્મની ચર્ચા આપણે દિવસમાં એક કલાક બે કલાક સાંભળતા હોય, કથાઈ છે, મોહ છે, પણ જ્યારે સંબંધિત અનાધિકારના જે સંસ્કાર છે એમાં ને એમાં આપણે વધારે રહીએ છીએ. એટલે જે આપણે કહીએ ને પુરુષાર્થ માંગી લે છે, એકવાર આપણા ભાવમાં વણાઈ જશે પછી તો આર્ટ ઓફ લિવિંગ છે, જીવન જીવાની કળા છે. એક્સેપ્ટ ઇટ એઝ ઇટ ઇઝ, જે થાય છે એને એક્સેપ્ટ ઇટ એઝ ઇટ ઇઝ. કેમ? કારણ કે જે પણ બાહ્ય ઘટના ઘટે છે એ કેમ ઘટે છે? બીકોઝ ઇટ ઇઝ મેન્ટ ટુ હેપન. એને કોઈ બદલી શકવામાં સમર્થ નથી. જો ધર્મ લોક કા રક્ષક હૈ વો અપને સાધને વાલે કા રક્ષક કૈસે ના હો? ઇસલિયે ધર્મ કોઈ અપના ભી રક્ષક જાનકર ઉસકા સેવન કરના ચાહિયે. અને પછી ની ગાથા એક્સેલન્ટ ગાથા, સિરિયસલી એટલી બધી સરસ ગાથા છે. આ પ્રકરણ સંબંધીની અંતિમ ગાથા છે, એની ચર્ચા આપણે આગળ કરશું. અને જો ધર્મ કા ઘાત કરને સે પાપ હોતા હૈ, પહેલા શું કીધું? ફાયદો બતાવ્યો. પેલા આવી હતી ને વાત કે કરવાથી શું લાભ થશે ને નહીં કરવાથી શું નુકસાન થશે. તો હવે એની માટેની આખી ગાથા છે કે ધર્મ કા ઘાત કરને સે પાપ હોતા હૈ. તમારી પાસે બે ત્રણ મિનિટ છે, ખાલી એનો પ્રશ્ન જોયો. યહાં પ્રશ્ન હૈ કે વિષય સુખ કો ભોગતે હુએ પ્રાણીઓ કો પાપ કા ઉપાર્જન હોતા હૈ, અતઃ ઉને ધર્મ કેસે હોગા? ઇસ પ્રશ્ન કા ઉત્તર આગામી છંદ મે દેતે હૈ. હવે એ સંબંધીની આખી ચર્ચા અહીંયા છે. જો હવે આમાં તમને ખાલી નો સાર કહું છું, તમને ખ્યાલ આવે કે આ ગાથામાં શું છે. પાપ નહી સુખ ભોગ માત્ર સે ધર્મ ઘાત સે હોતા પાપ, નહી અજીર્ણ મે મિષ્ટાન્ન ગ્રહણ સે અતિ ભોજન સે અપને આપ. શું કે છે ખબર છે? એ કે છે કે જીસ પ્રકાર મિષ્ટાન્ન ભોજન, એટલે શું કહેવાય, મીઠાઈઓ, મીઠાઈ, સ્વીટ સ્વીટ, મિષ્ટ ભોજન, મિષ્ટ અન્ન, મિષ્ટાન્ન છે ને, મિષ્ટ અન્ન, મિષ્ટ અન્ન ભોજન સે અજીર્ણ નહીં હોતા, ઉસકી માત્રા કે ઉલ્લંઘન સે અજીર્ણ હોતા હૈ. સમજાયું? નોર્મલ મર્યાદામાં જેટલું ખાવા યોગ્ય, ઉદાહરણ આપે છે, ઉદાહરણ સમજાય છે? ખાવા યોગ્ય જેટલું છે એટલું ખાઓ તો તમને કોઈ પ્રોબ્લેમ આવશે? જેટલું ખાવા યોગ્ય છે એટલું ખાઓ તો તમને પ્રોબ્લેમ આવશે? નહીં આવે નિપુણભાઈ આવશે. અગર નોર્મલ જે ડાયટમાં તમે જે સ્વીટ લો છો કે જે શુગર લો છો એટલું લેશો તો પ્રોબ્લેમ નહીં આવે. પણ અધિક માત્રા કે ઉલ્લંઘન, તમે એક પિંડો ખાઓ વીકમાં એક વાર કે તમે શું કહો દિવસમાં એક વાર બરાબર છે તો નો પ્રોબ્લેમ. પણ અગર તમે એક સાથે 10 પિંડા ખાઈ જાવ તો કેટલી, આજે મને કહો કેટલી સરળ ગાથા છે, કેટલા સરળ પ્રકરણ છે, કેટલો સરળ ભાવ છે. એમ કેમ પ્રકારે ગુણભદ્ર આચાર્ય દેવ ચોરવજી સાહેબે ટીકા અને ગાથાઓ લખીને આપણને ધર્મ માર્ગમાં લગાવ્યા. જીવનમાં, પ્રગતિમાં, ઉદયોમાં અને પરિસ્થિતિઓની વચ્ચે રહીને કેવી રીતના ધર્મ ઉર્ધ્વ રહે, સમતા રહે, સમાધાન રહે, આકુરતા કરી કરીને તીવ્ર લાભ દ્વેષ કરી કરીને નવીન તીવ્ર કર્મનો બંધ ન કરી વેચીએ એની સાવધાની કેવી રીતના રાખવી. અહીંયા તો કેટલું કહે છે કે ભાઈ ભોગની વચ્ચે પણ શું સાધના આરાધના અને ધર્મ ઉપાદન કરી શકે. નોર્મલ શું ભોગ, જે પણ નોર્મલ જે સંસારના જે પણ કાર્ય છે કરો, પણ અધિક આસક્તિ પૂર્વક ભોગ, બે શબ્દ બોલું છું, નેક્સ્ટ એનો ખુલાસો કરીશ, ભોગ અને ભોગાશક્તિ. તમને લાગે શું અંતર છે ભોગ અને ભોગાશક્તિમાં? ભોગ છે જર્ની થી લાગશે અને ભોગાશક્તિ આત્માના ભાવ છે. ભોજન, ભોજન કરીએ છીએ જે ભોગ છે, ભોગ છે એ ભૂખ લાગે તો જે ભોજન છે ભોજન કરશું, પણ ભોગાશક્તિ થી કરો છો તો પાપ બનશે. પોઈન્ટ ખ્યાલમાં આવે શું કહેવા માંગે છે તો એ રીતે અહીંયા ઉદાહરણ આપે છે કે ઉસકી માત્રા કે ઉલ્લંઘન સે અજીર્ણ હોતા હૈ, ગડબડ હો જાતી હૈ. ઉસી પ્રકાર સુખ ભોગને શું લખે છે જો, સુખ ભોગને સે ભોગને મે પાપ નહીં હૈ, સુખ કે કારણ ભૂત ધર્મ કા ઘાત કરને વાલે કાર્યો કા આરંભ કરને સે પાપ હોતા હૈ. અટકાલિકા માફ કરવા ચાલે છે ને, એક્ઝામ્પલ આપી સમજો, અષ્ટમીકા મહાપર્વ ચાલે છે, મહાપર્વ અષ્ટમીકા મહાપર્વ ચાલે છે, 3 દિવસમાં લગ્નના પ્રસંગ લઈ ગયા મહાપાપ. અષ્ટમીકા મહાપર્વ ચાલે છે એમાં 4 દિવસ હોલીડે ઉપર રહ્યા છે. અરે અમને તો ખ્યાલ જ નહીં અષ્ટમીકા, તો બુકિંગ તો હવે બધું થઈ ગયું છે, હવે અષ્ટમીકા ગઈ બાજુમાં, હવે ઠીક છે, હવે અમે કહીશું ત્યાંથી, પણ હવે જાવું તો પડે. તમને એટલી જોવાનું ના થયું કે અષ્ટમીકા ક્યારે છે, પર્વ ક્યારે છે, તિથિ ક્યારે છે? પોઈન્ટ ખ્યાલમાં ખ્યાલમાં આવે છે. તાને શું કહેવાય, અતિ આસક્તિ. છૂટે નહીં પછી, ના ના હવે તો જવું પડશે, તો પ્લાન થઈ ગયો, તો બુકિંગ થઈ ગયો, કામ થઈ ગયો, કામ થઈ ગયો, કામ થઈ ગયું. આને કહેવાય ભોગાશક્તિ, કે ધર્મને છોડીને, ધર્મનો ઘાત કરીને, ધર્મથી વિમુખ થઈને, એને ગોળ કરીને, એને પ્રાયોરિટી આપ્યા વગર શું અન્યને પ્રાયોરિટી એટલી આસક્તિથી આપે છે એ પાપનો બને. અમને તો બચવા માટે અમને તો ખબર જ નથી, તો ખબર નથી તો એ કોનો દોષ, એ કોનો દોષ, કોઈ વિનાનો કે તમારો પોતાનો કે તમે બીજી દર્પણમાં જોયું? સોરી ન ચાલે ને, ન કરે તો શું વાંધો, ત્રણ વાર આવે 10 લક્ષણ પર્વ, ત્રણ વાર આવે પછી પાછી આ વાર્ષિક મહોત્સવ આવે, એટલે કેટલા બધા કાર્યક્રમો પાછા નહીં, એકાદ વાર ન કરે તો શું વાંધો. જો આ આ તો ભાઈ તો આમાં છે છે, પણ આવા પ્રણામ કરો તો અહીંયા કહે છે તીવ્ર પાપ બનશે. તીવ્ર પાપ, તીવ્ર પર્વના દિવસોમાં કરેલા પાપ, સાચી વાત છે, પર્વના દિવસોમાં કરેલા પાપ તીવ્ર પાપનું બંધ કરે છે. તીવ્ર પાપ પર્વના દિવસોમાં રાત્રિ ભોજન કરો તીવ્ર પાપ થશે નોર્મલ દિવસ કરતા. પર્વના દિવસોમાં વારંવાર ખાઓ તો વાત તીવ્ર પાપ છે રાત્રિ, અરે નોર્મલ કરતા. એટલે ઉત્કૃષ્ટ આરાધનાના દિવસ વિશેષ ચર્ચા આગળ. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકાર હૈ ઇસ કે લિયે જિનવાણી માત કો વંદના સત બારે હૈ વંદના સત બારે. અને કાર્ય ને બોધી ની દ્વાદશાંગી પરમકારી જ્ઞાની માત નો અનભક્તોના અનંતકારી પાન ગુરુ દેવ નો ધન્યતા પ્રચમતી ભગવતી માત નો સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મ દેવ શાસ્ત્ર ગુરુ ભગવાન નો.